समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां आश्रव अधिकार चाले छे अने एनो हवे आपणे छेल्लो कळस करीशुं। 124मो कळस आजे आपणे करीशुं। આગળ 123માં કળશમાં શુદ્ધ નયને ન છોડવાની વાત આવી, શુદ્ધ નય છોડવા યોગ્ય નથી એમ શ્રી ગુરુનો ઉપદેશ છે અને શુદ્ધ નયના આશ્રય પૂર્ણતા પ્રગટ થાય છે એ વાત આવી। હવે આશ્રવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન। હવે આ અધિકારમાં આ છેલ્લો કળશ કહે છે, કળશ 124। રાગાદિના જગીતી વિગમાત સર્વતો અપી આશ્રવાણા નિત્ય ઉદ્યોતમ કિમપિ પરમ વસ્તુ સંપશ્યતોંત સ્ફાર સ્ફારઈ સ્વરસ વિસરઈ પ્લાવયત સર્વભાવાન આલોકાંતાત અચલમ અતુલમ જ્ઞાનમ ઉન્મગ્નમ એતત। કળશ 124ના શ્લોકાર્થમાં અહીંયા કહે છે કે નિત્યમ ઉદ્યોતમ કિમ અપી પરમ વસ્તુ, જેનો ઉદ્યોત નિત્ય છે, જેનો પ્રકાશ નિત્ય છે, એવી કોઈ પરમ વસ્તુને અંતઃ સંપશ્યતઃ અંતરંગમાં દેખનારા પુરુષને રાગાદિના આશ્રમવાણા જગીતી સર્વતઅપી વિગમાક રાગાદિક આશ્રવોનો શીઘ્ર તુરત જ સર્વ પ્રકારે નાશ થવાથી એ તત્જ્ઞાનમ ઉન્મગ્નમ આ જ્ઞાન પ્રગટ થયું। શું કહ્યું કે જેનો પ્રકાશ નિત્ય છે, જેનો ઉદ્યોત નિત્ય છે, એવી કોઈ પરમ વસ્તુને એટલે કે ભગવાન આત્માને અંતરંગમાં દેખનારા પુરુષને રાગાદિક આશ્રવોનો શીઘ્ર સર્વ પ્રકારે નાશ થવાથી આ જ્ઞાન પ્રગટ થયું। આગળ કહે છે સ્ફાર સ્ફારઈ સ્વરસ વિસરઈ આ લોક અનંતાત, એટલે કે જે જ્ઞાન અત્યંત અત્યંત અનંત અનંત વિસ્તાર પામતા નિજ રસના ફેલાવથી લોકના અંત સુધીના આ લોક અંતાત સર્વભાવાન પ્લાવયત સર્વભાવોને તરબોળ કરી દે છે, અર્થાંત સર્વ પદાર્થોને જાણે છે। અચલમ અતુલમ, અને એ કેવું છે તો કે જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે, અર્થાંત પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહે છે, ચડતું નથી, અને અતુલમ એટલે કે જે જ્ઞાન અતુલ છે, અર્થાંત જેના તુલ્ય બીજું કોઈ નથી, જેને બીજા કોઈની તુલના આપી શકાય નહીં એવું અતુલ્ય છે. 124માં કળશમાં અહીંયા કહે છે કે જેનો ઉદ્યોત, જેનો પ્રકાશ નિત્ય છે, એવી કોઈ પરમ વસ્તુ એટલે ભગવાન આત્મા, એને અંતરંગમાં જે જુએ છે એવા સાધક, એવા પુરુષ એટલે એવા સાધક આત્મા, રાગ આદિનો આશ્રવનો તુરત જ સર્વ પ્રકારે નાશ કરે છે, અને એવો નાશ થવાથી આ જ્ઞાન પ્રગટ થાય છે. અને આ જ્ઞાન જે પ્રગટ થયું તે અનંત અંત અનંત વિસ્તાર પામતા નિજરસના ફેલાવથી, નિજરસનો ફેલાવ એટલે પોતાના સ્વરૂપમાંથી જે પ્રાપ્ત થતો એ જ્ઞાન અને આનંદ, એનો ફેલાવ સર્વ પ્રકારે રાગાદિક આશ્રવોનો નાશ થવાથી જે જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાન અનંત અનંત વિસ્તાર પામતા નિજરસના ફેલાવથી લોકના અંત સુધીના સર્વભાવોને તરબોળ કરી દે છે. લોકના અંત સુધીના સર્વભાવોને તરબોળ કરે છે એટલે કે લોકના અંત સુધી સર્વભાવોને એટલે સર્વ પદાર્થોને એ જાણી લે છે. સર્વભાવોને એટલે સર્વ પદાર્થોને, એની પર્યાયોને, સર્વને ને માત્રને એ જાણે છે એવું એ જ્ઞાન છે. અર્થાત સર્વ પદાર્થોને જાણે છે. જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે, જે ચડતું નથી, એવું ને એવું જ રહે છે. જે કોઈની ઉપમા યોગ્ય નથી, જેને કોઈની ઉપમા આપી શકાય નહીં એવું છે, અર્થાંત એ અતુલ છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે જે પુરુષ અંતરંગમાં ચૈતન્ય માત્ર પરમ વસ્તુને દેખે છે, પરમ વસ્તુને, મહાપવિત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ એને જુએ છે, એને દેખે છે એટલે એને અનુભવે છે. જે પુરુષ અંતરમાં પોતાના ભગવાન આત્માને, પરમ શુદ્ધ સ્વરૂપને દેખે છે અને શુદ્ધ નયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે, તે પુરુષને તત્કાળ સર્વરાગાદિક આશ્રવ ભાવોનો સર્વથા અભાવ થઈને સર્વ અતીત અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ અતુલ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવું છે કેવળ જ્ઞાન? કે જે સર્વ પદાર્થોને જાણનારું છે, જ્ઞેય માત્રને જાણનારું છે. અને કેવા જ્ઞેયો? ભૂતકાળના, ભવિષ્યકાળના અને વર્તમાનકાળના સર્વ જ્ઞેયોને, પદાર્થોની સર્વ પર્યાયોને, જગતના સર્વ પદાર્થોની, ભૂતકાળની, ભવિષ્યકાળની અને વર્તમાનકાળની સર્વ પર્યાયોને એક સમયમાં જે જાણે છે એવું એ કેવળ જ્ઞાન છે. તે જ્ઞાન સર્વથી મહાન છે. તેના સમાન અન્ય કોઈ જ્ઞાન નથી, અન્ય કોઈ ચીજ નથી, એટલે એને કોઈની ઉપમા પણ આપી શકાય નહીં, એની તોલે કોઈ આવી શકે નહીં એવું એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવી રીતે પ્રગટ થાય છે? તો કે પોતાના સ્વરૂપમાં એ લીનતા અને સ્થિરતા કરે છે એટલે એ પ્રગટ થાય છે. શુદ્ધનયનો આશ્રય લીધો છે, શુદ્ધનયનું આલંબન લીધું છે. શુદ્ધનય એટલે શુદ્ધનય નો વિષય જે ભગવાન આત્મા જ્ઞાયક શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, પવિત્ર છે, એનું આલંબન લીધું છે અને એના આલંબન વડે તેમાં એકાગ્રતા કરતા, તેમાં જ એકાગ્રતા કરતા સર્વ રાગાદિક આશ્રવો નો અભાવ થાય છે અને એ અભાવ પણ પૂર્ણપણે અભાવ થાય છે, હંમેશ માટે અભાવ થાય છે, સર્વથા અભાવ થાય છે. એટલે એમ થતાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને એ કેવળ જ્ઞાન ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સર્વ પદાર્થોની પર્યાયોને જાણનારું છે, એક સમયમાં જાણી લે એવું છે. એની સાથે બીજા કોઈની તુલના ન થઈ શકે એવું એ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, એમાં કળશ 124 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 356. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, જેનો જ્ઞાન પ્રકાશ નિત્ય છે, જ્ઞાન પ્રકાશ નિત્ય છે, એવી અભેદ એકરૂપ દ્રવ્ય વસ્તુને અંતરંગમાં જેવી છે તેવી પ્રત્યક્ષ દેખનાર પુરુષને, જ્યાં જ્યાં પુરુષને કહ્યું હોય ત્યાં સમજવાનું કે એ આત્માને કહ્યું છે. કેમ કે અહીંયા પુરુષને કહેતા કહેવાનો આશય એવો છે કે જે પુરુષાર્થ કરે છે તેવો જીવ, જે પુરુષાર્થ કરે છે તેવો જીવ. સાચા અર્થમાં પણ એમ જ છે, જે પુરુષાર્થ કરે છે તે પુરુષ, જે પુરુષાર્થ કરે છે તે જ પુરુષ છે. પુરુષાર્થ કરતો નથી એ તો નપુંસક છે, જે પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે એને અહીંયા પુરુષ કહ્યો છે. એટલે કે જે પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે કટિબદ્ધ થયો છે અને બધા પ્રકારે એ એવા શુદ્ધ સ્વરૂપને પામવાનો જ, એને પ્રગટ કરવાનો જ પ્રયત્ન કરી રહ્યો છે એવો પુરુષાર્થી પુરુષ, એની વાત કરી છે કે એ પ્રત્યક્ષ દેખનાર પુરુષને શું પ્રત્યક્ષ જુએ છે? પોતાના શુદ્ધ સ્વરૂપને એ પ્રત્યક્ષ દેખે છે, જાણે છે, અનુભવે છે. જેનો જ્ઞાન પ્રકાશ નિત્ય છે એવી અભેદ એક વસ્તુ, અભેદ એક રૂપ જે વસ્તુ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, એને અંતરંગમાં જેવી છે તેવી પ્રત્યક્ષ દેખે છે, જાણે છે, અનુભવે છે એવા પુરુષને, એવા સાધકને સર્વ રાગાદિક આશ્રવોનો અભાવ થાય છે, રાગાદિક આશ્રવો સર્વ પ્રકારે શીઘ્ર નાશ પામે છે અને એમ થતાં જે જ્ઞાન પ્રગટ થાય છે તે કેવળ જ્ઞાન છે. જેમ ફૂલની કળી સર્વ પાંખડીએ ખીલી નીકળે તેમ જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યરૂપ, જ્ઞાન સ્વભાવરૂપ ભગવાનમાં પૂર્ણ એકાગ્ર થતાં જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે ખીલી નીકળ્યું. આત્માનો જ્ઞાન સ્વભાવ છે, એનું એવું સામર્થ્ય છે કે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને પૂર્ણપણે પ્રગટ કરી શકે અને એ સામર્થ્ય અત્યારે એણે પૂર્ણપણે પ્રગટ કર્યું છે. એટલે કે કેવળ જ્ઞાનને એણે પ્રગટ કર્યું છે. અહીંયા કોઈ રાગની ક્રિયા કરવાથી એ જ્ઞાન ખીલી નીકળ્યું છે એમ નહીં, રાગનો તો નાશ કરીને ખીલી નીકળ્યું છે. એટલે કોઈ રાગ શુભભાવ દ્વારા એ ખીલી નીકળ્યું છે એમ નહીં, પરંતુ શુભભાવનો નાશ કરીને ખીલી નીકળ્યું છે. કેવળ જ્ઞાન થતા પહેલા શુભભાવની દ્રષ્ટિ ચાલી જાય છે. શુભભાવ તરફનું વલણ બિલકુલ છૂટી જાય છે. શુભભાવની રૂચિ મૂળમાંથી નાશ પામે છે. શુભ ભાવની અહીંયા વાત કરીએ છીએ એટલે સમજી લેવું કે અશુભની તો વાત જ ન લેવી, એ તો નીકળી જ જાય છે, પણ શુભ ભાવ પણ હવે રહેતો નથી. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી કોઈ પ્રત્યે શુભ ભાવ કોઈ પણ પ્રકારનો કેવળી ભગવાનને હોય નહીં. ક્યાંક કોઈક જગ્યાએ શાસ્ત્રમાં એવી વાત આવતી હોય કોઈક રીતે કે ભગવાન કરુણા કરીને આપણને આ દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાન આપે છે, તો એ વ્યવહાર નયનું કથન છે. પ્રભુને આપણા તરફ કોઈ શુભભાવ નથી એનો અર્થ એવો ન કરવો. કરુણા તો એમની છે જ, અને એ કરુણા તો એટલા માટે છે કે એમને પૂર્વે એવું શુભભાવ રૂપે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું, તો એ નામ ગોત્રનો ઉદય થાય છે, કેવળ જ્ઞાન થાય છે ત્યારે. અને એમ થતાં હવે અત્યારે વર્તમાનમાં કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી પ્રભુને કોઈ ઈચ્છા હોતી નથી, છતાં પણ પેલું એવું તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું એટલે સ્વયં એ ઓમકાર ધ્વનિ તીર્થંકર ભગવાનના શરીરમાંથી નીકળે છે. એમને કોઈ રાગ હોતો નથી, કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ રાગ હોતો નથી, ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ રાગ દ્વારા થતી નથી. રાગનો તો બિલકુલ નાશ થયો છે, કષાયો તો પૂર્ણપણે ક્ષય થયા છે, કોઈ કષાય રહ્યા નથી. રાગ કે દ્વેષ કંઈ રહ્યું નથી. ક્રોધ માન માયા લોભ, ક્રોધ અને માન એ દ્વેષનો પ્રકાર છે, માયા અને લોભ એ રાગનો પ્રકાર છે, અને પેલા નવ કષાયો એ બધા કષાયોનો તો નાશ કરીને પ્રભુ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એમાં આખો પુરુષાર્થ, અંતરંગ પુરુષાર્થ છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. કોઈ બહારની ક્રિયા દ્વારા એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. એકાગ્રતાની અંતઃક્રિયા વડે ખીલી નીકળ્યું છે. એકાગ્રતાની અંતઃક્રિયા એટલે અંતરંગ પુરુષાર્થ દ્વારા એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને કેવળ જ્ઞાન થયા પછી કોઈ પ્રત્યે રાગ હોય નહીં. કેવળ જ્ઞાન થયા પછીથી ક્યાંક કોઈક જગ્યાએ કોઈકે લખ્યું હોય વર્તમાનમાં પુસ્તકમાં, અને એમાં એમ પણ લખવામાં આવ્યું હોય કે મહાવીર સ્વામી ભગવાન હે ગૌતમ કરીને સંબોધન કરી અને પછી ગૌતમ સ્વામીને સમજાવે અને સમાધાન આપે, એવું હોતું નથી, એવું હોઈ શકે નહીં. કેવળ જ્ઞાન થયા પછીથી પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, પછી એમને કોઈ પ્રત્યે રાગ હોય નહીં, શુભભાવ પણ હોય નહીં. શુભભાવનો બિલકુલ નાશ, પૂર્ણપણે નાશ થયો છે, ક્ષય થયો છે. કેમ કે કષાયો બધા ચાલ્યા જાય તે પછીથી એ તેરમા ગુણસ્થાને કેવળ જ્ઞાન થાય છે. બારમા ગુણસ્થાને કષાય રહિત દશા થાય છે, પછી શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કષાયો તો ગયા, અને કષાયો ગયા પછીથી હવે શુભભાવ ક્યાંથી રહ્યો હોય? એટલે પછી મહાવીર સ્વામી ભગવાન હે ગૌતમ કરીને સંબોધન કરી અને સમજાવે એ વાત હોય જ નહીં. આ વર્તમાનમાં કેટલાય પુસ્તકમાં આવી બધી વાત આવે અને લોકો બિચારા શાસ્ત્રના અભ્યાસ નહીં એટલે સમજે નહીં. શાસ્ત્રના અભ્યાસ વિના મૂળ વાત જેમ છે તેમ સમજાય નહીં. જૈન શાસ્ત્ર, જૈન દર્શન આખું એવું છે કે જેમાં જૈન શાસ્ત્રો બધા તીર્થંકર ભગવાનની વાણીમાંથી ખરેખર ઉદ્ભવ પામ્યા છે. એટલે કે જિનેશ્વર ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ રૂપે આવી, એમાંથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, અને એમાંથી પછી આ બધા જે શાસ્ત્રની રચના આચાર્ય ભગવાને કરી, એ બધી રચના જે થઈ છે તે અનુભવ સહિત થઈ છે. એટલે કે એમણે કોઈ પોતે માત્ર જાણ્યું એટલે લખી નાખ્યું છે એમ નહીં, પોતે એવું અનુભવ્યું અને પછી એને શાસ્ત્ર રૂપે આચાર્ય ભગવાનોએ લખ્યું છે. એટલે એવા શાસ્ત્રને મૂકીને વર્તમાનમાં કોઈ પુસ્તકો હોય તો એમાં ગમે તે પ્રકારે વાત આવી હોય અને પછી એને લીધે થઈ અને નાના પ્રકારે ખોટી ઊંધી માન્યતામાં એ વિચારો જીવ પોતાનો સમય ગુમાવી દે છે. મૂળ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. આ બધા શાસ્ત્રો જે લખાયા છે કોને માટે લખાયા છે? લખનારા તો પોતે બધું પ્રાપ્ત કરી ગયા, એ આપણે માટે લખાયા છે. અહીંયા આચાર્ય ભગવાન કેવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એની અહીંયા વાત કરી દે છે અને ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે. ગાથામાં એટલે કે આ કળશની અંદર તો એ કહેવું છે કે જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું ને કેવું છે, એ જ્ઞાનનો મહિમા કરવો છે. પણ જ્ઞાનનો મહિમા કરે એટલે જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય એ વાત પણ આવી જાય અને કરનારની વાત પણ આવી જાય. રાગાદિક આશ્રવોનો નાશ થવાથી એમ કહ્યું ને ત્યાં કોઈને થાય કે લ્યો આમાં ક્યાં ક્રમબદ્ધ રહ્યું? ગુરુદેવ એક બીજી વાત આપણને કરે છે કે ક્રમબદ્ધ આમાં ક્યાં રહ્યું? રાગાદિકનો આશ્રવોનો નાશ થવાથી એમ કહ્યું એટલે ત્યાં કોઈક ન થાય કે લ્યો આમાં ક્રમબદ્ધ ક્યાં રહ્યું? તો કે છે ભાઈ ક્રમબદ્ધ જ રહ્યું, ક્રમબદ્ધ જ છે. સ્વભાવમાં એકાગ્ર થનાર જીવ રાગાદિનો અભાવ કરીને, સ્વભાવમાં એકાગ્ર થનારો જે જીવ છે જેણે આ પુરુષાર્થ કર્યો છે એ સ્વભાવમાં ખૂબ એકાગ્રતા કરે છે અને એવી એકાગ્રતા કરનાર જીવ રાગ આદિનો અભાવ કરીને, રાગ આદિ ભાવોનો અભાવ કરીને એ અલ્પકાળમાં મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે એવો ક્રમ છે. એ અલ્પકાળમાં મુક્તિ પામે એવો જ એનો ક્રમ હોય છે. રાગનો સર્વથા અભાવ થઈને કેવળ જ્ઞાન પ્રગટ થયું એ ક્રમબદ્ધ જ છે, એમાં કાંઈ બીજી રીતે વાત છે જ નહીં, એ ક્રમબદ્ધ જ છે. હવે કહે છે કે આ જ્ઞાન પ્રગટ થયું કે જે જ્ઞાન અત્યંત અનંત અનંત વિસ્તાર પામતા નિજરસના ફેલાવથી લોકના અંત સુધીના સર્વભાવોને તરબોળ કરી દે છે, અર્થાંત સર્વ પદાર્થોને જાણે છે, લોક અલોક બધાને જાણી લે છે. પ્લાવયત એમ કહ્યું ને એટલે કે પૂરણપોળી જેમ ઘીમાં તરબોળ થઈ જાય છે તેમ સમસ્ત લોકાલોકને જ્ઞાન તરબોળ કરી દે છે, અર્થાંત આખા લોકાલોકને જાણી લે છે. આનાથી વિરુદ્ધ જે જ્ઞાન રાગની સાથે એકતા કરે છે તે જ્ઞાન ડૂબી જાય છે એટલે કે પર્યાયમાં ઢંકાઈ જાય છે. વસ્તુનો આદર કરી તેમાં જ એકાગ્ર થતા શક્તિનો વિસ્તાર ફેલાવ થાય છે અને જેમ હજાર પાંખડીએ ગુલાબ ખીલી નીકળે તેમ કે હજાર પાંખડીએ કમળ ખીલી નીકળે તેમ અનંત ગુણની પાંખડીએ આત્મા ખીલી નીકળે છે. વસ્તુનો આદર કરીને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનું મહાત્મ આણીને એમાં સ્થિરતા કરે છે, એકાગ્રતા પોતાના સ્વરૂપમાં કરે છે અને એમ કરતા જ્યારે સ્થિરતા થાય છે ત્યારે કોઈ રાગ રહેતા નથી, રાગ દ્વેષ બિલકુલ ચાલ્યા જાય છે અને એમ થતા પોતાની પૂર્ણ શક્તિ ખીલી ઉઠે છે. અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન છે અને અનંત ગુણનું પરિણમન એક રૂપે પૂર્ણપણે એ ખીલી નીકળે છે. અનંત ગુણનું પરિણમન તો થતું જ હતું પણ એને પર્યાયમાં અત્યારે કે અનંત ગુણનું પૂર્ણ શુદ્ધ પરિણમન અત્યારે પ્રગટ થયું છે એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન છે. આગળ કહે છે કેવું છે તે જ્ઞાન? તો કહે છે અચલમ, જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચલ છે, અર્થાંત પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહે છે, ચડતું નથી કે ઓછું વધતું થઈ જાય ઢંકાઈ જાય એવું કાંઈ થતું નથી. પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું પછી હવે એને કંઈ ઢંકાવા પણ કે ઓછા વધતા થવા પણ છે જ નહીં. ગુલાબની કળી તો ખીલ્યા પછી બે ચાર દિવસમાં કરમાઈ જાય, પણ કેવળ જ્ઞાન તો એક વખત પ્રગટ્યા પછી એવું ને એવું જ રહે છે. એટલે અચલમ, એક વખત પ્રગટ થયા પછીથી એ એવું ને એવું પૂર્ણ રહે છે. અને શક્તિ અપેક્ષા એ કેવું છે તો કે જ્ઞેય માત્રને એક સમયમાં જાણે એવું. દરેક પર્યાય, ભૂતકાળની, વર્તમાનકાળની, ભવિષ્યકાળની, બધી જ પર્યાયો, આખો પર્યાયનો પ્રવાહ, અને કેટલી પર્યાયો તો કે બધા જ પદાર્થોની, જગતના બધા જ પદાર્થોની પર્યાયના પ્રવાહને, બધી જ પર્યાયોને એક સમયમાં એકી સાથે યુગપત જાણી શકે એવું શક્તિવાન એવું એ જ્ઞાન છે. પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપનો જ અનુભવ કરે છે, એ કંઈ પરનું જ્ઞાન કરવા જતા નથી. પણ શક્તિ અપેક્ષાએ જ્યારે વાત કરીએ તો એ જ્ઞાન કેવું છે ત્યારે એમ વિસ્તાર કરવામાં આવે. પણ કાંઈ ખરેખર પ્રભુ કોઈ પરનું જ્ઞાન કરવામાં રૂચિ રાખતા નથી, પરનું જ્ઞાન કરવામાં રોકાતા નથી, એ કંઈ પરને જાણતા નથી, એ તો સ્વને જ જાણે છે. પણ ત્યાં તો જ્ઞાનની નિર્મળતા બતાવી છે ને, એટલે એમ કહેવાય છે. જેમ અરીસો છે એ નિર્મળ છે, એકદમ સ્વચ્છ થયો છે, તો એની સામે જે બિંબ છે એ બધાના પ્રતિબિંબ એમાં પડે છે, બધાના પ્રતિબિંબ એમાં પડે છે. જેટલા પદાર્થો સામે છે, અસંખ્ય પદાર્થો સામે છે, તો એ અસંખ્ય પદાર્થના પ્રતિબિંબ એમાં ઝળકે છે. એ અરીસાની નિર્મળતા દર્શાવે છે. એવી રીતે આ કેવળ જ્ઞાન છે, એની શક્તિનું માપ કાઢવું હોય તો આપણે એમ કહીએ છીએ કે જગતના બધા જ પદાર્થોની, ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સાથે યુગપત એક સમયમાં જાણી લે એવું એ જ્ઞાન છે. પણ ખરેખર જેમને એ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એવા કેવળ જ્ઞાની પરમાત્મા એ કંઈ પરનું જ્ઞાન કરતા નથી, પરનું જ્ઞાન કરવા તરફ રૂચિ ધરાવતા નથી, એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર છે, અંદરમાંથી આવતા અવ્યાબાધ સુખ અને આનંદનો અનુભવ કરી રહ્યા છે. એટલે એ જ્ઞાન કંઈ ચલિત થાય એવું નથી. વળી અતુલમ, જે જ્ઞાન અતુલ છે, અર્થાત એના તુલ્ય બીજું કોઈ નથી, એને બીજા કોઈની ઉપમા આપી શકાય નહીં, નિરૂપમ છે, ઉપમા વિનાનું છે, એને બીજા કોઈની ઉપમા આપી શકાય નહીં, એની સરખામણી બીજાની સાથે થઈ શકે નહીં, એની તુલ્ય બીજું કંઈ નથી જગતમાં, એની તુલ્ય બીજું કંઈ નથી, કેવળ જ્ઞાનની તુલ્ય બીજું કંઈ નથી. જેને કેવળ જ્ઞાન થાય છે એવા પરમાત્મા પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા અનંત સુખનો અનંત કાળ સુધી અનુભવ કરે છે, એવા સુખમાં જ રહે છે. કેવળ જ્ઞાન થતા જાણે બધું, જાણે છે બધું, અને કરે કંઈ નહીં, કોઈનું કાંઈ કરે નહીં. હમણાં શિકાગોમાં પરિષણ વખતે જવાનું થયું, ને પછી ઘેરે કોઈના ઘેરે બેસીને પાછા વધારે સ્વાધ્યાય કરતા હતા, ઘણા લોકો આવતા હતા, ત્યારે કોઈ એક મને પ્રશ્ન પૂછ્યો કે તીર્થંકર ભગવાન આ બધું જાણે, બધું જ જાણે, તે છતાંય આ જગતના જીવો દુઃખી થતા હોય તો એમને દુઃખી કેમ થવા દે છે? એમને એમ કે સર્વજ્ઞ થયા છે એટલે બધું કરી શકે. મેં કહ્યું, સર્વજ્ઞ થયા છે એ બધું જાણે છે, સર્વજ્ઞ થયા છે, પણ એ કંઈ કરે નહીં, બીજાનું કંઈ કરે એ વાત છે જ નહીં, તો સિદ્ધાંત ખોટો પડે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ તો વાત રહેતી જ નથી. મિથ્યાત્વ સહિત દશામાં પણ જીવ બીજા જીવનું કાંઈ કરી શકતો નથી કે બીજા જડનું કાંઈ કરી શકતો નથી, અને મિથ્યાત્વ જાળ્યું જાય અને સમ્યક દ્રષ્ટિ થાય તો પણ એ બીજાનું કાંઈ કરી શકતો જ નથી. જળ પદાર્થનું પણ નથી કરી શકતો કે બીજા ચેતનનું પણ કાંઈ કરી શકતો નથી. અને કેવળ જ્ઞાન થાય તો પણ એ જીવ બીજાનું કાંઈ કરી શકે નહીં. કેવળ જ્ઞાન થાય એટલે માત્ર એ જાણે, પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે અને એ શુદ્ધ સ્વરૂપમાં એ પોતાને અનુભવે છે, પૂર્ણતા પ્રગટ થઈ છે, પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ છે, એટલે એ તો આનંદમાં છે. એ બીજાનું ક્યાં કાંઈ કરે? એટલે સિદ્ધાંત તો ત્રણેય કાળે એક જ રહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને ફેરવી શકે જ નહીં. કેવળ જ્ઞાન થાય એટલે પ્રભુની વાત કરવામાં આવે, બધી જાત જાતની બધી ઘણી રીતે વાત કરવામાં આવે અને ઘણાના મનમાં એમ થઈ ગયું છે કે ભગવાન બધું કંઈક આપણને આપી દે અને દુઃખો દૂર કરી નાખે, અને એવું જ નાનપણથી શીખ્યા હોય એટલે મંદિરમાં જઈને દેરાશ્રમમાં જઈને પણ એમ જ પ્રાર્થના કરતા હોય કે ભગવાન અમારા દુખડા કાપો, એવા પાછા સ્તવન બનાવે. હોય ફિલ્મી સોંગના રાગ ઉપર આધારિત, પણ પાછા એવા ગીતો બનાવે, ભગવાન અમારા દુખડા કાપો. ભગવાન કાપે તમારા દુખડા? કાંઈ કરતા કાંઈ ઠેકાણું નહીં, શાસ્ત્રનો બિલકુલ અભ્યાસ નહીં, સમજવું નહીં, અને પોતાની જાતને જૈન માનવા. જૈન પણ તો અંદરમાં પડ્યું છે અને પ્રગટ કરે તો એ જૈન છે, બાકી વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થોડા થઈ જાય છે. એક શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી, આટલા શાસ્ત્રો આ પરમ આગમ, પાંચ પરમ આગમ કુમકુંદાચાર્ય ભગવાને લખ્યા, એનો અભ્યાસ કર્યો નથી અને પોતે જૈન થઈ ગયો, ક્યાંથી થઈ જાય? પોતાનું જીન સ્વરૂપ છે એવા સ્વરૂપને એને પ્રગટ કરવાનું છે. ઘટઘટ અંતર જીન વતે કહ્યું છે ને, પણ એ વસે છે એને પ્રગટ કરે તો અંદર આત્મા ભગવાન ત્રિકાળ શુદ્ધ પડ્યો છે એવા શુદ્ધ સ્વરૂપને એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન થતા જાણે બધું પણ કરે કંઈ નહીં, કોઈનું કાંઈ કરે નહીં. આવી વાતો ને આવો ધર્મ. આથી કેટલાક કહે છે કે સોનગઢમાં તો એકલી નિશ્ચય નિશ્ચયની વાતો કરે છે, પણ ભાઈ નિશ્ચય એટલે જ પરમાર્થ પરમ સત્ય, નિશ્ચય એટલે જ પરમાર્થ પરમ સત્ય, અને વ્યવહાર એટલે ઉપચાર. અપરમાર્થ વ્યવહારથી જે સમજાવવામાં આવ્યું એ તો ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે, અને નિશ્ચય છે એ જ પરમાર્થ છે, એ જ પરમ સત્ય છે, એ જ ત્રિકાળ સત્ય છે. આ તો ગુરુદેવ કહે છે અહીંયા કે આ તો ભગવાનની ધ્વનિની મીઠી મધુરી મોરલીનો નાદ ગાજીને કહે છે કે ભગવાન તારા સ્વરૂપમાં અંદર જતા તને આનંદ પ્રગટશે. ભગવાનની વાણીમાં આવે છે, સર્વજીવોને ભગવાનની વાણીમાં જે વાત આવે છે એ ગુરુદેવ અહીંયા કહે છે, શબ્દોમાં મૂકીને કહે છે કે ઓમકાર ધ્વનિમાં શું આવે છે? તો કહે છે કે સર્વજીવોને સંબોધન ભગવાન તરીકે કરીને કહે છે કે ભગવાન તારા સ્વરૂપમાં અંદર જતા તને આનંદ પ્રગટશે. એટલે આપણને એ ઉપદેશ આપ્યો છે, આપણને ભગવાન તરીકે સંબોધ્યા છે અને કહે છે કે તારા સ્વરૂપમાં અંદર જતા તને આનંદ પ્રગટશે, એમાં જ વિશેષ એકાગ્ર થતા તને ચારિત્ર શાંતિ વૃદ્ધિ પામશે, અને પરિપૂર્ણ એકાગ્ર થતા કેવળ જ્ઞાન પ્રગટ થશે. એવા કેવળ જ્ઞાનની અહીંયા વાત કરી છે કે એ કેવળ જ્ઞાન અચળ અને અતુલ છે. પાના નંબર 358 પર બીજા પેરેગ્રાફમાં કહે છે, કરી ભાઈ જેના જીવન આમ ને આમ અજ્ઞાનમાં ચાલ્યા જાય છે એ બધા ઢોરમાં જઈ નરક નિકોદમાં ચાલ્યા જશે. ઢોરમાં જશે એટલે તિરિંચમાં જશે, અને પછી ત્યાં ક્યાં એને ધર્મ મળવાનો છે કે કેવા ભાવે એ જીવન પૂરું કરશે? તિરિંચનું આયુષ્ય પૂરું કરતા સુધીમાં એની દશા કેવી થશે? એમાં આગળ વધતા એ ક્યાં પહોંચશે? એવા કેવા ભાવો કરશે? અને એમ કરતા તો એ વધારે ને વધારે નીચી દશામાં જશે, નરકમાં જશે, અને એમ કરતા કરતા 2000 સાગરોપમનો કાળ પૂરો થઈ જશે, અને ફરી પાછો એ નિગોદમાં ચાલ્યો જશે, ઇતર નિગોદમાં ચાલ્યો જશે. ત્રસ પર્યાયનો કાળ 2000 સાગરોપમનો હોય, એમાં 24 ભવ મનુષ્ય ના મળે, કેટલો દુર્લભ મનુષ્ય ભાવ, કેટલો દુર્લભ છે. અને એમાં પણ પાછી એવી સમજ મળવી, એવી સમજ મળવી, એવી અનુકૂળતાઓ મળવી, અને એવી રૂચિ થવી આ તો અતિ દુર્લભ. જેને આ ત્રણેય છે એને હવે શું બાકી રહ્યું છે? પ્રમાદ છોડીને એને પુરુષાર્થ કરવાની જરૂર છે, બીજું કાંઈ કરવા જેવું નથી. આવો અમૂલ્ય સમય ચાલ્યો જાય છે, એક એક ક્ષણ છે એ ચાલી જાય છે, એ અમૂલ્ય ક્ષણ ચાલી જાય છે, એનો એને વિચાર કરવાનો છે. સમજ્યા વિના તત્વનો વિરોધ કરે છે ને, એવા તત્વના વિરોધ કરનારા તો નિગોદ દશાને પામે છે, અને તત્વનું આરાધન કરનારા અવિચળ મોક્ષ દશાને પામે છે. બે દશા જ છે ખરેખર, તો બે જ દશા છે. એક નિગોદ છે, અનંત કાળ સુધી જીવ નિગોદમાં રહ્યો, અને પછી આ ત્રસકાળમાં એ 2000 સાગરોપમ રહ્યો છે, અને ફરી પાછો એ ઇતર નિગોદમાં પાછો ચાલ્યો જાય છે, અનંત કાળ માટે ત્યાં પાછો ચાલ્યો જાય છે. જો પુરુષાર્થ કરે છે તો પોતાની મુક્ત દશાને પ્રાપ્ત કરે છે, એટલે મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે, એટલે સિદ્ધ દશાને પ્રગટ કરે છે. એટલે પછી સિદ્ધ થાય છે, પછી અનંત અનંત કાળ સુધી એ જ દશામાં રહે છે. એટલે મુખ્ય દશા તો બે જ થઈ, એક નિગોદ અને બીજી સિદ્ધ, એ બીજી સિદ્ધની. બાકી તો બધી જે કંઈ દશા છે એ તો બહુ ઓછા સમયની છે, અને એમાં મનુષ્યનો ભાવ મળવો એ તો અતિ 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 દુર્લભ છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે બાકીની બે નરક અને સ્વર્ગની ગતિ તો શુભાશુભ ભાવનું ફળ છે, ખરેખર તો બે જ ગતિ છે. ભાવાર્થ ઉપરનું પ્રવચનમાં અહીંયા કહે છે કે જે પુરુષ અંતરંગમાં ચૈતન્ય માત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધ નયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે, તે પુરુષને, તે સાધકને, એ આત્માર્થીને, એ મુમુક્ષુને તત્કાળ સર્વ રાગાદિક આશ્રવ ભાવોનો સર્વથા અભાવ થઈને સર્વ અતીત અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ અતુલ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક દર્શન પછી જેનો પુરુષાર્થ આ તરફ વળે છે એવો એ મુનિ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. પેલો ક્રમબદ્ધ પર્યાયનો પ્રશ્ન અહીંયા ફરીથી લીધો છે ગુરુદેવે, કોઈએ પૂછ્યો છે એટલે કે ક્રમબદ્ધપણું ક્યાં રહ્યું, જે વાત હતી એ વાતને અહીંયા ફરીથી લીધી છે કે દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળ જ્ઞાનમાં વર્તમાનમાં જણાઈ રહી છે, તો પછી પુરુષાર્થ કરવો ક્યાં રહ્યો? પછી ઘણાને મનમાં આ પ્રશ્ન થાય છે. એક વખત આખા ક્રમબદ્ધ વિશે 2 દિવસ સ્વાધ્યાય કરવા જેવો છે, થશે જ્યારે થવાનો હશે ત્યારે થશે, જરૂર થશે. અહીંયા ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે પુરુષાર્થ ક્યાં છે, ક્રમબદ્ધમાં પુરુષાર્થ ક્યાં છે એમાં બહુ ટૂંકમાં સમજાવ્યું છે, પણ બહુ સરસ ઉત્તર આપ્યો છે ગુરુદેવે કે દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની, કોઈ બાકી નહીં એમાં, કોઈ એમાં બાકી નથી રહી જતું. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે જ થશે એમ જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતરદ્રષ્ટિપૂર્વક સમ્યક દર્શન થયું. જેને આવો નિર્ણય થાય, જેને આવો નિર્ણય થાય કે બધી પર્યાય ક્રમબદ્ધ છે અને એ ક્રમબદ્ધ પડવું એટલે કે એ ક્રમમાં જ થાય છે, એક સાથે નથી થતી અને એક પછી એક જ થાય છે, અને જે પર્યાય જે ક્રમમાં થાય છે એ જ ક્રમમાં થાય છે, અને સાથે રહેલો સમય છે જ્યારે એ થાય છે એ એનો સ્વકાળ છે, એટલે એમાં કાંઈ ફેરફાર થતો નથી. માળાની અંદર મણકા, પહેલા મણકા પછી બીજો જ આવે, પાંચમો ના આવે, અને બીજા પછી ત્રીજો આવે, ત્રીજા પછી ચોથો આવે, જુદા જુદા રંગના મૂક્યા હોય તો એ એમ જ આવે માળાની અંદર. એમાં એક પણ મણકાને તમે આઘો પાછો કરી શકતા જ નથી, એવી રીતે આ પર્યાય ક્રમમાં થાય છે, ક્રમબદ્ધપણું છે, અને એવા ક્રમબદ્ધપણાને બરાબર સમજી એનો યથાર્થ નિર્ણય કરવાનો છે. અને જેને એવો નિર્ણય થયો, યથાર્થ નિર્ણય થયો છે, એને પછી જગતમાં ક્યાંય કરવા પણ રહેતું નથી. એટલે કરતા ભાવ એનો ચાલ્યો જાય છે, એનો કરતા ભાવ ચાલ્યો જાય છે, માત્ર એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એને સ્વભાવનું લક્ષ્ય થાય છે, કેમ કે બહારમાં એ ક્યાંય કાંઈ પણ કરી શકતો જ નથી, એટલે બધેથી પાછો વળીને પોતાના સ્વરૂપ તરફ જાય છે, એટલે એને અંતરદ્રષ્ટિ થાય છે. ગુરુદેવ કહે છે કે જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતરદ્રષ્ટિ થાય છે, અને એવી અંતરદ્રષ્ટિ થતા એને સમ્યક દર્શન થાય છે, સમ્યક તો પ્રગટ થાય છે, અને એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય કે કંઈ પણ પોતે આગું પાછું કરવા માટે સમર્થ નથી, એવો જેને નિર્ણય થાય છે, એ નિર્ણયમાં જ પુરુષાર્થ સમાયો છે. અને એ પુરુષાર્થ કે અકર્તા ભાવનો પુરુષાર્થ છે, એવો અકર્તા ભાવનો પુરુષાર્થ જેને થાય છે, એ પછી સમ્યક દર્શન પ્રગટ કરે છે, અને સમ્યક દર્શન થતાં ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય સમ્યક દ્રષ્ટિને હોય છે. પર્યાય બુદ્ધિ, પર્યાય દ્રષ્ટિ દૂર થઈને અંતરદ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ થાય, તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે, અને તે જ પુરુષાર્થ છે. અનાદિનો આ જીવ પર્યાયનું જ લક્ષ્ય કરી રહ્યો છે, એને પર્યાયની બુદ્ધિ છે, પર્યાયને જે જાણે છે, પર્યાય દ્વારા જ જગતના પદાર્થોને વસ્તુને સમજે છે, એને દ્રવ્ય તરફ લક્ષ્ય થયું જ નથી. ત્રિકાળ જે રહેવાવાળું દ્રવ્ય છે એનું એને ભાન થયું નથી, એની દ્રષ્ટિ થઈ નથી, એટલે એવો એ પર્યાય દ્રષ્ટિ તો અનાદિનો છે. અંદરમાં ભગવાન આત્મા ત્રિકાળ નાયક પડ્યો છે, એનું એને લક્ષ્ય ક્યારેય થયું જ નથી, અંતરદ્રષ્ટિ થઈ જ નથી, દ્રવ્ય તરફ એનું લક્ષ્ય જ ગયું નથી, એનો ઉપયોગ એ તરફ ગયો જ નથી, એ બહારમાં ને બહારમાં, પર્યાયમાં ને પર્યાયમાં જ રાચી રહ્યો છે. જગતના પદાર્થો છે એની પણ એ પર્યાય જુએ છે, દ્રવ્યને જોતો નથી. જો દ્રવ્યને જુએ તો એને સાચો નિર્ણય થઈ જાય કે આ દ્રવ્ય તો પલટાતું નથી, પલટાય છે તો પર્યાય છે, અને દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે. છય પ્રકારના દ્રવ્યો ત્રણેય કાળ એક સરખા એવા ને એવા જ રહે છે, દ્રવ્યમાં ક્યાંય કોઈ ફેરફાર થતો જ નથી. જે બદલાવ આવે છે, જે પલટો આવે છે, એ પર્યાયમાં છે. આ વાતનો જો એ નિર્ણય કરે અને એમ કરી અને દરેક દ્રવ્યને જો જોવાનો વિચાર કરશે તો એને ખ્યાલ આવશે કે દ્રવ્ય તો એમ જ રહે છે, છય છ પ્રકારના દ્રવ્યો એમ જ રહે છે. તો આ જીવ દ્રવ્ય, આ મારું આ જીવ દ્રવ્ય, મારો આત્મા પણ ત્રિકાળ એવો ને એવો જ છે, એવો એને નિર્ણય થશે. હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું તો શુદ્ધ જ છું, એમાં કાંઈ બદલાતું નથી. જે બદલાય છે એ પર્યાય છે, એ ક્ષણિક છે, અંદરમાં કાંઈ બદલાતું નથી, આવો એને નિર્ણય થશે. એટલે પર્યાયનું લક્ષ છૂટી જશે. અને પર્યાય થઈ રહી છે તો ક્રમબદ્ધમાં થઈ રહી છે, એ પર્યાયમાં હું કાંઈ કરી શકતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, એને વ્યાપક ભાવ નથી, બીજા દ્રવ્ય સાથે વ્યાપક ભાવ નથી, એટલે બીજા દ્રવ્યની પર્યાયને એ બદલી શકતું જ નથી. એટલે પર્યાયમાં ફેરફાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, હું કોઈની પર્યાય બદલી શકું જ નહીં. અને પર્યાય થાય છે તો એ પ્રવાહ રૂપે છે, દરેક દ્રવ્યમાં એ સમગ્ર પર્યાયનો પ્રવાહ અંદરમાં ગર્ભિત છે. કેટલી કોઈ પણ દ્રવ્યની કેટલી પર્યાય હોય. અનંત પર્યાય હોય કોઈ પણ દ્રવ્યની, કેમ કે દ્રવ્ય છે એનો નાશ નથી, દ્રવ્યનો નાશ નથી થતો, તો પછી પર્યાય પણ અનંત થશે ને થશે. દરેક સમયે કોઈ ને કોઈ પર્યાય તો છે. અને એવો આખો એ પર્યાયનો પ્રવાહ એ દ્રવ્યમાં ગર્ભિત છે, એમ એને નિર્ણય કરવો પડશે. અને એ પ્રવાહ એક પર્યાય પછી બીજી પર્યાય, બે એક સમયની પર્યાય પછી બીજા સમયની પર્યાય ત્રીજા સમયની પર્યાય આ એક એક સમયની પર્યાયની વચ્ચે એવો કોઈ અવકાશ નથી કે ફેરફાર કરે, કંઈ ઘૂસે, કંઈ અંદર જાય, એવો કોઈ અવકાશ પણ નથી. આ બધું એને તર્ક દ્વારા નક્કી કરવું પડશે, સમજવું પડશે, અને એમ કરતા એને એને યથાર્થ નિર્ણય થશે, ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થશે. બહુ મોટો પુરુષાર્થ છે. કોઈક વખત આખો વિસ્તાર આપણે લઈશું, અત્યારે આટલી વાત આપણે લઈએ છીએ. ગુરુદેવે તો એક લીટીમાં કેટલા બધા શાસ્ત્રોના સાર ભરી દીધા છે. એમણે તો કહ્યું અહીંયા કે યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતરદ્રષ્ટિપૂર્વક સમ્યક દર્શન થયું, આટલી વાતમાં જ ઘણી વાત આવી જાય છે. અને એ જ પુરુષાર્થ છે. અને બીજી વાત પણ કરી કે પર્યાય બુદ્ધિ, પર્યાયનું લક્ષ રહ્યું છે, પર્યાય દ્રષ્ટિ થયો છે, તો એવી પર્યાય દ્રષ્ટિને જે દૂર કરે છે અને દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, દ્રવ્ય તરફ એનું લક્ષ જાય છે, એ ત્રિકાળી ધ્રુવ વસ્તુ પોતાનું સ્વરૂપ નિજ સ્વરૂપ એનું જેને લક્ષ થાય છે એને જ ખરેખર એ અકર્તા ભાવ છે અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે અને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે. એવા સમ્યક દ્રષ્ટિને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે. પણ એને પહેલા એવો ક્રમબદ્ધનો નિર્ણય અભ્યાસ દ્વારા કરવાનો છે, તર્ક દ્વારા કરવાનો છે, શાસ્ત્રના અભ્યાસ કરીને કરવાનો છે. અને આ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયમાં આખું કર્તાપણું છૂટી જાય છે અને અકર્તાપણું એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થાય છે. આવી વાત છે. તો આ રીતે અહીંયા કળશ 124 પૂરો થાય છે. હવે અહીંયા આ કળશ પૂરો થતાં ટીકામાં કહે છે કે આ રીતે આશ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. સમયસારમાં અહીંયા 124 કળશ પછીથી કહે છે કે આ રીતે આશ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. કેમ બહાર નીકળી ગયો? તો ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જે આશ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો. એ જણાઈ ગયો, જ્ઞાનમાં એ જણાઈ ગયો કે આ તો એ સ્વાંગ છે, આશ્રવનો સ્વાંગ છે, એ જણાઈ ગયો એટલે પછી એ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. અને પંડિતજી અહીંયા એક કાવ્ય કહે છે, યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આશ્રવ દ્રવ્યત આગમ ગાયે રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે. જે મુનિરાજ કરે એની પાલ સુરિદ્ધિ સમા લયે શિવ થાય કાય નવાય નમુ ચિત્ત લાય કહું જય પાય લહું મન ભાય. એનો અર્થ છે કે પહેલી લીટી જે છે ને, યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આશ્રવ દ્રવ્યત આગમ ગાય, એનો અર્થ એ થાય છે કે યોગ કષાય મિથ્યાત્વ અસંયમ એ બધા દ્રવ્ય આશ્રવ છે, એ નિમિત્ત રૂપે જે દ્રવ્ય આશ્રવો છે એ કયા, એટલે કે જે નવા કર્મબંધમાં નિમિત્ત કારણ થાય છે એવા એ દ્રવ્ય આશ્રવો છે. અને પછી બીજી લીટીમાં કહ્યું કે રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી એ ભાવ જ થાય. અને એની અંદર એમ કહ્યું કે ભાવ આશ્રવ છે અને એવા ભાવ આશ્રવ કોણ જતાવે છે અથવા તો કોણ એનું નિમિત્ત થાય છે? તો કે પેલા દ્રવ્ય આશ્રવ છે, તે દ્રવ્ય આશ્રવ ના નિમિત્તે આવા ભાવ આશ્રવ થાય છે. દ્રવ્ય આશ્રવ આપણે જાણીએ છીએ, ઘણો વિસ્તાર સમજ્યા છીએ, જે પૂર્વ કર્મના ઉદયો છે એના નિમિત્ત પામીને જીવને આવા રાગાદિક ભાવ આશ્રવ થાય છે. એમાં એ ભાવ આશ્રવની વાત કરી. અને હવે એના પછી ત્રીજી પંક્તિમાં કહે છે કે જે મુનિરાજ કરે ઇન પાલ સુરિદ્ધિ સમજ લઈ શિવ થાય. એટલે કે જે મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની દશામાં છે એ પોતે છઠ્ઠા ગુણ સ્થાનની દશામાં છે એટલે કે બહારમાં છે ત્યારે શુભ ભાવમાં છે, એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે અને સ્વભાવમાં ઠરે છે એને એને એ રાગની આડે હવે પાળ બાંધી દીધી છે, એટલે હવે એને રાગ ઉત્પન્ન નથી થતા અને તે આનંદ આદિ અનંત ગુણની વૃદ્ધિને એટલે કે અનંત ગુણના એક રૂપ પરિણમનને એ પોતે પ્રાપ્ત કરે છે અને એમ એ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે, એમ મોક્ષમાં જાય છે. અતિન્દ્રિય આનંદનો સાગર, ગુરુદેવ કહે છે કે અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન જ્યારે આશ્રમને રોકે છે ત્યારે એની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો ઉભરો આવે છે, એની રિદ્ધિ અને વૈભવ છે. અને અહીંયા સમાજનો અર્થ ગુરુદેવે કર્યો છે કે સમાજ એટલે અનંત ગુણની પર્યાયમાં વૃદ્ધિ થઈને મોક્ષને પામે છે, એવું એને સમાજનો ગુરુદેવ અર્થ કર્યો છે. અને છેલ્લી પંક્તિમાં જયચંદી પંડિત કહે છે કે કાય નવાય નમુ ચિત્તલાય કહું જય પાલ લહું મન ભાય, માત્ર કાયાથી જ નમન કરું છું એમ નહીં પણ ચિત્તપૂર્વક એવા અંદરમાં ભાવ સહિત મનમાં એ ભાવ લાવીને ચિત્તમાં એ વાતને લાવીને ચિત્તને સ્વરૂપમાં લાવીને કાયા વડે નમન કરું છું, એકલું કાયાથી નમન કરું છું એમ નહીં. અને આવી જેની તૈયારી છે એટલે આવો જેને પુરુષાર્થ ઉપડ્યો છે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, સ્વરૂપમાં લીનતા કરે છે, એ શિવપદને પામે છે એટલે મોક્ષને પામે છે, એમનો જય થયો છે એમ જાણીને એની હું ભાવના ભાવું છું. આ રીતે શ્રીમદ કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત સમયસાર પરમાગમની શ્રીમદ અમૃતચંદાચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આશ્રવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો, ચોથો અધિકાર સમાપ્ત થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણભૂ પદ તે વર તે જયતે